તારીખ 3/5/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 693 અને 692 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 316.
પત્રાંક 693 લઈએ છીએ, પહેલા પછી 92 લઈએ. સંસારમાં ખાઈ પીને સુઈ જાય છે, રોજનો નિત્યક્રમ એ છે. બહુ તો ખાવા પીવાને સુવા માટે જે પૈસાની જરૂર પડે એની પ્રવૃત્તિ કરે છે. પોતાનું મૃત્યુ સ્મરણમાં આવતું નથી. અને એ સંબંધીનો કોઈ વિચાર આવવો જોઈએ એ પ્રકારે આવતો નથી. અને એની જે ચિંતા થવી જોઈએ એ પણ માણસને ચિંતા નથી. એટલે તીર્થંકર દેવે 6 જીવનિકાય અધ્યયનમાં આ વાત લખી છે. આ કહી છે કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય એ તો આપણા મિત્ર છે, કાંઈ વાંધો નથી, ભલે આવે, સ્વાગત કરશું, એ ભલે સુખેથી સુવે ખાય પીને. અથવા મૃત્યુથી ભાગી છૂટે એટલે બચી શકે એવો કોઈ એની પાસે ઉપાય હોય તોય ભલે સુખેથી સુવે. અથવા જેને નક્કી હોય કે હું મરવાનો જ નથી, મારે કાંઈ વાંધો જ નથી, એ ભલે સુખેથી સુવે. બાકી તો મૃત્યુ આવ્યા પહેલા આ મનુષ્ય ભવે કંઈક આત્મકલ્યાણનું એવું સરખું કાર્ય કરી લેવું જોઈએ કે જેથી ભવિષ્યમાં જન્મ મરણના ફેરા ન રહીએ, પરિભ્રમણ ન રહીએ. અને એની ચિંતા થવી જોઈએ, એ કાર્ય નથી થતું એની ચિંતા થવી જોઈએ. કારણ એ છે કે મૃત્યુનો પ્રસંગ ઓચિંતો આવે છે. મૃત્યુનો પ્રસંગ ઓચિંતો આવે છે અને કોઈ પણ ઉંમરવાળાને આવે છે. એના માટે કોઈ ડેફિનેટ પીરિયડ નથી, કોઈ કોઈ પહેલેથી નોટિસ આવતી નથી. એટલે માણસે પોતાના આત્મકલ્યાણની ચિંતા એને થવી જોઈએ કે આ ભાવ પૂરો થાય એ પહેલાં કાંઈ ને કાંઈ મારે મારું કામ કરી લેવું જોઈએ. જો એ વિષયમાં ઉપેક્ષા રાખવામાં આવે, જાણે કે અજાણે, દરકાર કરવામાં ન આવે, તો કુદરતનો નિયમ એવો છે કે જીવને મનુષ્ય પર્યાય, મનુષ્ય ભાવ જલ્દીથી મળતો નથી, અનંત કાળે પ્રાપ્ત થાય છે. 692 નંબરનો તો પત્ર જ એના ઉપર છે કે દુર્લભ એવો મનુષ્ય દેહ છે, એ સફળ થવો જોઈએ. સફળ થવાનો અર્થ શું છે? ખાઈ પીને સુઈ જાય તો બધા ખાઈ પીને સુઈ જાય છે અને આયુષ પૂરું કરીને મરી જાય છે. સફળ ત્યારે કર્યું ભણાય કે એનું ભવિષ્ય ઉજળું થાય, અથવા મોક્ષ માર્ગ પ્રત્યે પોતે કાંઈ પણ સમીપ જાય તો આગળના ભવિષ્યમાં નિર્વાણ પદને પ્રાપ્ત થાય અને જન્મ મરણનો નાશ થાય. મોક્ષ માર્ગને પ્રાપ્ત થાય તો જન્મ મરણનો નાશ થાય અને શાશ્વત એવું આત્મકલ્યાણ થાય. ત્યાર પછી આ પત્રનો જે વિષય છે એ એટલા માટે એમણે આ વિષય અહીંયા પ્રતિપાદન કર્યો છે તે ધર્મના ક્ષેત્રમાં કેટલાક જીવો જ્ઞાન માર્ગે આત્મકલ્યાણ કરવા માગે છે, એટલે કે પરિભ્રમણનો નાશ કરવા માગે છે. જ્ઞાન માર્ગે એટલે શું? શાસ્ત્રો વાંચીને, પુસ્તકો વાંચીને આત્મકલ્યાણ થવાની આશા રાખે છે. કોઈ જીવો ક્રિયા માર્ગે આત્મકલ્યાણ સાધવા માંગે છે. ક્રિયા એટલે વ્રત, નિયમ, ઉપવાસ, સંયમ, પૂજા અને યાત્રા વગેરેની ક્રિયા, જપ તપની ક્રિયા જો. તો એ બંને માર્ગે આગળ વધવાને જોખમ શું છે એની લાલ બત્તી એમણે આ પત્રમાં મૂકી છે. લખે છે કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. જ્ઞાન માર્ગ એટલે સમજણી કરીને, જ્ઞાન મેળવીને, વાંચીને, સાંભળીને, વિચારીને, ચર્ચા કરીને, આત્માનું કલ્યાણ કરવું એ સૌથી અઘરી વાત છે. સહેલું નથી. કેમ કે એ પ્રકારે જ્ઞાન મેળવવા જતા ઘણી ગૂંચવણો ઊભી થાય છે, અથવા જીવને લાભ થવાને બદલે નુકસાન કેવા કેવા પ્રકારે થાય છે એ વાત એમણે અહીંયા પોઈન્ટ આઉટ કરવી છે. પરમ અવગાઢ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. પરમ અવગાઢ દશા એટલે શું? કે આત્મકલ્યાણની પરમ અવગાઢ ભાવનાની દશા, આત્મકલ્યાણની જે ભાવના છે એ પરમ અવગાઢ પણે ઉત્પન્ન થયા પહેલા જો કોઈ જ્ઞાન માર્ગે આગળ વધવા માગે, ઉપર ચડવા માગે, તો નીચે પડવાના ઘણા ઠેકાણા છે. બહુ કિંમતી અથવા અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે આ જગ્યાએ. કેમ કે જે માણસોની વિચારશક્તિ સારી છે, આપણે એને શોભસમ સારો છે એમ કહીએ છીએ, એ મોટા ભાગે શાસ્ત્રો પાછળ પડી જાય છે. ખૂબ શાસ્ત્રો વાંચે છે, શાસ્ત્રો વંચાતા હોય ત્યાં સાંભળવા જાય છે, અને પરસ્પર જે લોકો એમાં દાખલ થયા હોય એની સાથે ચર્ચાઓ પણ કરે છે, અને એ સિવાય પોતે પણ ઘણો વિચાર કરતા હોય. આ બધા પડખા જ્ઞાન માર્ગના છે, અને એ રીતે માણસ આગળ વધવા માગે છે. એ આગળ વધવાને બદલે નીચે પડવાનું ઠેકાણા ઘણા છે. કયા કયા? એક તો સંદેહ થાય, શંકા ઉપજે, એવી વાતો ઘણી શાસ્ત્રમાં છે. શંકા થાય, જૈન ભૂગોળ જુઓ તો દુનિયાની ભૂગોળ કરતા બીજી જાતની છે, ચાલુ વિજ્ઞાનમાં જે ભૂગોળ છે એના કરતા બીજી જાતની છે. આ તો અપ્રયોજનભૂત વિષય છે, પણ શંકા પડે જીવની. પછી દ્વીપ સમુદ્રના માપ છે, એની અંદર જે પ્રાણીઓના માપ છે, પછી મહાવિદ્ય ક્ષેત્રમાં જે મનુષ્યની ઊંચાઈ છે, સિમંદર ભગવાનની ઊંચાઈ 500 ધનુષ છે, એક ધનુષ એટલે 7 હાથ, એટલે અત્યારે આપણે 6.5 ફૂટ હોય એને એક ધનુષ કહીએ 500 ધનુષ ને આયડો હોય માણસ ને, તો આપણે 5-5.5 ફૂટ નો માણસ 9-10 ફૂટ ની સીલિંગ કરીએ છીએ મકાન માં, કેટલી આપણા કરતા લગભગ 2.5 ગણી, 2.5 ગણી તો ખરી છે. તો 500 ધનુષ ની હાઈટ હોય એના મકાન ના ઓરડા ની, 500 ધનુષ એટલે 3,000 ફીટ ઊંચો માણસ હોય કેટલો, અને છે સિમંદર ભગવાન. તો એમના મહેલ ની અંદર, રાજા મહારાજા ને ત્યાં જીમમાં હોય, તો એમના મહેલ ની અંદર એમના ઓરડા ની સીલિંગ કેટલી ઊંચી હશે? 5,000 ફૂટ હોય, અને 5,000 ફૂટ એટલે આપણો માથેરાન થાય અહીંથી. માથેરાને 5,000 ફૂટ નથી, 4,600-4,700 ફૂટ ઊંચું છે હવા ખાવાનું સ્થળ. એટલું તો એનું એક માળની ઊંચાઈ હોય. પછી કે એમને તો મહેલ હોય એટલે કાંઈ એક માળમાં તો કાંઈ એક દંડીયો મહેલ તો હોય નહીં કાંઈ, એ તો 7 માળની હવેલી જ હોય. મોટા પુરુષ છે, ક્યાં વાત પહોંચે? દાર્જિલિંગ જઈ છે તો કે 7-8 હજાર ફૂટ ઊંચું છે એમ કે છે. મેલ 35,000 ફૂટ ઊંચો હોય, શું થાય? શંકા પડે. શું થાય? શંકા પડે. એક જોક છે આના ઉપર. કોઈ અન્ય મતીએ જૈન શાસ્ત્રોમાં એટલા લીધા, આપણે જૈન આગમો હોય ને એમાં કર્ણનું યોગના આગમ હશે, તો કે સ્વયંભૂ રમણ સુદ્ર સમુદ્રમાં મગરમચ્છ કેટલા હોય, કેવડો મોટામાં મોટો મગરમચ્છ કેટલો હોય? તો કે 1,000 યોજનનો. 1 યોજન એટલે 4 ગાવ, 4,000 ગાવ એનું શરીર મોટું હોય. આપણે વેલ માછલી જોઈએ તો 50-75 ફૂટની હોય, આ તો 4,000 ગાવ. શંકા પડે આ બધી વાતોમાં. પછી એમ કે જે માછલા કેવડા મોટા હોય, હાથી કેવડા મોટા હોય, મનુષ્ય કેટલા મોટામાં હોય. પછી એમાં વાત ચાલતા 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 વાત આવી જૂની, કોઈ જૂ મોટામાં મોટી જૂ કેવડી હોય માથામાં પડે એ? તો કે 1 યોજનની. કેટલી? 4 ગાવ. તો ઓલા શું કીધું ખબર છે? તો એ જૈનોના માથામાં પડતી હશે, આપણા માથામાં તો કઈ 4 યોજનની જૂ કઈ આપણા માથામાં ન પડે. જૈન શાસ્ત્રોમાં લખ્યું છે એટલે જૈનોના માથામાં પડતી હશે. હા, જૂ તો પડે ત્યારે કઈ 1-2 તો પડે ને, એ તો જથ્થાબંધ હોય. એટલે પેલા અન્ય મતી વાંચતા હતા ને, એટલે જૈન શાસ્ત્રો ઉપર શંકા કેટલી કરી છે. આ બધા પ્રમાણ શાસ્ત્રોમાં આવે છે એટલે એક તો જેને શંકાનું સ્થાન થાય, સંદેહ ઉપજે, એવી ઘણી વાતો છે શાસ્ત્રની અંદર કે જીવને એને કઈ લેવા દેવા હોય નહી. ન ઊંચાઈ હારે લેવા દેવા છે, ન ભૂગોળ સાથે લેવા દેવા છે, ન કોઈ પ્રાણીઓ સાથે લેવા દેવા છે. પણ શાસ્ત્રો ઉપર શંકા પડે, શાસ્ત્રોનો ઉપદેશ કેથી ચડે? શંકા પડે એનો અર્થ તો ખોટા છે. શાસ્ત્રો શાસ્ત્રો છે, સર્વજ્ઞ છે, ચાલતી આવતી પરંપરા છે. સર્વજ્ઞને ખોટા માનવા પડે. અત્યારે વિવાદ ચાલે છે કે આપણે જે ચંદ્ર છે એની ઊંચાઈ આપણા શાસ્ત્રમાં જે લખી છે, અને અત્યારે જે લોકો ચંદ્ર ઉપર જાય છે એમાં મોટો ફેર છે. કેટલો મોટો ફેર છે! આપણે જે પૃથ્વીનો ગોળો માનીએ છીએ, જૈન ભૂગોળમાં એક ઉપસેલો ભાગ છે ખાલી, ઉપર ગોળાકારે. ઉપરથી ઓલા ફોટા લઈને મોકલે છે, આ અમારું પ્રૂફ છે અમારા સાયન્સ. તો તીર્થંકર સાચા, સર્વજ્ઞ સાચા, કે આ લોકો સાચા? કે જેને ખાવા પીવાનું વિવેક નથી, જેના પેટમાં માંસ ને માછલા પીડ્યા છે એ હાથું બોલે કે જે વિતરાગ થયા હોય સર્વજ્ઞ થયા હોય એ હાથું બોલે? પછી તો પ્રમાણિકતા વિચારવાની રહી. પ્રમાણિકતા કોની ગણવી? નિર્દોષ ને પ્રમાણિક ગણવા કે સદોષ ને પ્રમાણિક ગણવા? ન્યાય તો એમ જ કે છે કે નિર્દોષ ને જ પ્રમાણિક ગણાય, સદોષ ને પ્રમાણિક ન ગણાય. પણ જ્ઞાન માર્ગે આગળ વધવા માંગે તો શંકા પીડ્યા વિના એવી હજારો વાતો છે. વિકલ્પ વધે, આ નહીં થી આમ છે ને આ નહીં થી આમ છે. એક જ દ્રવ્ય, દ્રવ્ય નહીં છે. 47 નહીંમાં 4 દ્રવ્ય નહીં છે. દ્રવ્યને જોનારો જ્ઞાનનો અંશ, એને 4 એંગલ આપ્યા છે. ભાવ નહીં 2 છે. જુદી જુદી રીતે વાત, એટલી બધી વાતો આવે કે વિકલ્પ વધી જાય. પણ વિચાર્યા જ કરે કે આ કેમ હશે, આમ હશે, આમ હશે, આમ હશે, આમ હશે, આમ હશે. ત્યારે ધર્મ છે એ નિર્વિકલ્પ દશામાં પ્રાપ્ત થાય છે. અને વિકલ્પ વધે તો નિર્વિકલ્પ દશાથી વિરુદ્ધ ગયો એ. ક્યાં ગયો? નિર્વિકલ્પ દશાથી વિરુદ્ધ ચાલ્યો ત્યારે વિકલ્પ વધ્યા ને. એટલે શાસ્ત્રનો સ્વાધ્યાય કરનારો માણસ વિકલ્પ પોતાના મટે અને શાંત થાય, વિકલ્પ ઘટે અને મટે, એ પ્રકારે જો શાસ્ત્ર વાંચતો હોય તો વાંધો ન આવે. નહીતર વિકલ્પ વધી જતા વાર નહીં લાગે. પછી સ્વચ્છંદતા વધે. સ્વચ્છંદતા કેમ વધે? કે આત્માનું જે મૂળ સ્વરૂપ છે તે ત્રિકાળ ધ્રુવ છે અને પર્યાય સ્વતંત્ર થાય. ધ્રુવ પર્યાય ને કરતું નથી ને પોતે ધ્રુવ છે. બધા આત્મા સમાન છે. પછી સર્વજ્ઞ ભગવાન હોય કે આપણો આત્મા હોય, બધા સરખા જ છીએ. આપણે આત્મા પણ તો બધા બધા પરમાત્મા છીએ આપણે. પછી વળી પૂજા ભક્તિ કરવી એ વાત ક્યાં ઉભી રહી છે? સ્વચ્છંદ થતા વાર ન લાગે. પર્યાય નો કરતા આત્મા નથી, પછી પુણ્ય પાપ નું શું કરવું? અકર્તા પણ સ્વભાવ છે, મૂળ સ્વભાવ તો અકર્તા છે. તો પછી પુણ્ય પાપ થાય છે એને કરે છે કોણ? હું નથી કરતો, જાઓ. સ્વચ્છંદ થતા વાર ન લાગે. અતિ પરિણામી પણ, અતિ પરિણામી પણ એટલે શું? રોંગ એસેસમેન્ટ. પોતાને પરિણમન જે થવું જોઈએ એ ન થયું હોય અને માની લે કે મને પરિણમન થયું છે, એટલે સમજો એટલે જાણે જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ છે. અને કશાય મન થયું એટલે જાણે વિતરાગતા આવી ગઈ છે. એ પરિણમન છે એના કરતા વધારે માયતું, ઓવર એસેસમેન્ટ જેને કહીએ, એ પણ શાસ્ત્ર વાંચનારને જ્ઞાન માર્ગે આગળ વધનારમાં એ ભૂલ થાય છે. અને શાસ્ત્રીય અભિનિવેશ આમાં લખ્યું નથી, પણ શાસ્ત્રીય અભિનિવેશ એટલે હું બહુ જાણું છું ને બહુ સમજું છું એવો એક અહંકાર, જેને જ્ઞાન મદ પણ કહેવામાં આવે છે. એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. આવા પ્રકારના દોષ ઉપજે છે એ જ્ઞાન માર્ગે પોતાનું આત્મકલ્યાણ કરવા નીકળ્યા હોય એ ઉલટાના પોતાનું નુકસાન કરે છે અને પરિભ્રમણ વધારે છે. પરિભ્રમણથી છૂટવાને બદલે ઉલટાના પરિભ્રમણમાં પડે છે. અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી, એટલે ઉપરના ભૂમિકામાં જવું છે, ઉપર ઉઠવું છે, એને ઉપર ન જવા દે, ઉપર ને નીચે પાડે. એટલે જ્ઞાનના ક્ષેત્રમાં જે પ્રવૃત્તિ કરતા હોય, જ્ઞાનાભ્યાસ જેને કહેવામાં આવે, એને આ બધી વાતની સાવધાની રાખવી જોઈએ. જો ન રાખે તો એ આગળ વધવાને બદલે ઉલટાના પરિભ્રમણનો હેતુ થાય. એ નીચે લખ્યું છે કે ઉલટો મનુષ્ય ભાવ છે એ પરિભ્રમણનો હેતુ થાય. છેલ્લી લીટી લખી છે પત્રની. બીજું હવે વાત કરે છે ક્રિયા માર્ગની. ક્રિયા માર્ગે એટલે જપ તપ વ્રત નિયમ સંયમ પાળનારાને વાત છે. અસદ અભિમાન થાય. અસદ અભિમાન એટલે શું? ક્રિયા શરીરની થાય અને માને આત્માની. જેમ કે કોઈ પદાર્થનો ત્યાગ કર્યો. ત્યાગ કર્યો એટલે શું કર્યું? ભાઈ મીઠાઈ નથી ખાવી, હવે ગળપણનો ત્યાગ કરો. હવે એ ગળપણના જે પરમાણુ છે મીઠાઈના, એ શરીરમાં ન આવ્યા, આત્મામાં તો એમ થાય આવતા નથી. પણ જ્ઞાન માર્ગે સ્વચ્છંદ કરે એવી રીતે કરે કે આત્મા ક્યાં ખાય છે એમ કરીને ખાવા માંડે. દાખલો બનેલો છે, હાથમાં શાક ની થેલી લઈને નીકળેલા. શિયાળામાં તાજી ડુંગળી લસણ ન બાવે એટલે એના પાંદડા થેલીમાંથી બહાર નીકળે એવી રીતે હોય, એટલે ખરીદી લીધા હોય તો પાંદડા બહાર દેખે એટલે ખબર પડે કે આને શું ખરીદ્યું છે. એટલે બીજા મુમુક્ષુ મળ્યા એને રસ્તામાં, વાત કરતા તો કંઈક ધાર્મિક વાત શરૂ કરી. એમાં ઓલાનું ધ્યાન ગયું, બ્રાહ્મણ સા તમે શું લીધું? આપણે ડુંગળી લસણ લેવાય, આ તો લીલા ડુંગળી લસણ છે, સુકાની પાછા લીલા. ભાઈ તમે કઈ સમજતા જ નથી, આત્મા ખાઈ શકતો જ નથી ને. તમે અત્યાર સુધી કઈ સમજ્યા જ નહીં. ઓલાને કે છે પોતાને ડુંગળી લસણ ખાવા છે એટલે આમાં શું કીધું એને કે તમે અત્યાર સુધી કઈ સમજ્યા જ નથી કે આત્મા ખાઈ શકતો જ નથી. અરે ખાઈ શકતો નથી પણ ખાવાના ભાવ કોણ કરે છે? એ ધ્યાન ન જાય. સ્વચ્છંદ કરનારનું એવું ધ્યાન જતું નથી. એ જ્ઞાન માર્ગે ભૂલ કરે છે. અને ક્રિયા માર્ગે ભૂલ કરનાર શું કરે છે કે ત્યાગ કરે છે. તો કે મેં કર્યો, એને તો ત્યાગનો ભાવ જ કર્યો છે. પણ એ જે આત્મામાં અસત એવા જે પરમાણુ છે, અસત એટલે જેની સત્તા નથી, જેનું હોવાપણું નથી, જેની અસ્તિત્વ એક્ઝિસ્ટન્સ આત્મામાં નથી પરમાણુમાં છે, એનું 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 અહંભાવ કર્યો પોતે. પોતામાં જેને અસ્તિત્વ ન હોય એનો અહંકાર કર્યો. મેં આમ કર્યું, મેં ત્યાગ કર્યો, મેં દાન દીધું, મેં સંયમ પાડ્યો, મેં નિયમ પાડ્યો, મેં વ્રત પાડ્યા. અસદ અભિમાન થાય. શરીરની ક્રિયાનો આત્મા અભિમાન કરે. વ્યવહાર આગ્રહ, આગ્રહ થઈ જાય એને. પોતે જે ક્રિયા કરતો હોય એ બીજા ન કરે તો એને એના પ્રત્યે પોતે ઊંચો છે ને એ નીચો છે એમ જોવે અને એને ઉપદેશ આપે. આમ તો કરવું જ જોઈએ, આપણે આમ કરવું જ જોઈએ, આપણે આમ કરવું જોઈએ, કેમ કે પોતે કરે છે માટે. વ્યવહારનો આગ્રહ એમાંથી ઉભો થાય. એમાં નુકસાન શું? વિચારવાની કેવી વાત છે કે જેને વ્યવહારનો આગ્રહ હોય એટલે બાહ્ય ક્રિયાનો જેને આગ્રહ હોય એનું ધ્યાન અંતર ક્રિયા ઉપર જતું નથી. સોળ સત્તર વર્ષની ઉંમર એક ડાક્ટર બનેલો મારે, અમારી દુકાન હતી એની ઉઘરાણીએ સાંજે હું જાઉં. અમારું હોલસેલ કામ હતું, રિટેલરને આપણે માલ આપ્યો હોય. એમાં એક દેરાવાસી વેપારી હતા, એને ત્યાં ઉઘરાણી ગયો, સમજ થાય તો એ માણસ પૈસા આપવામાં જરા વાયદા કે રાજ કરે કાયમ માટે, માલે એને કાયમ માટે આપીએ, ઉધાર માલ આપ્યો હોય આપણો પાકતા દિવસ હોય તો બે ચાર પાંચ આટા ખવડાવ્યા પછી જ પૈસા આપે, તરત ને તરત પૈસા આપે નહીં. એટલે થોડો અણગમો પણ થતો એ દિવસોમાં એ ભાઈ પ્રત્યે. બરાબર એવું થયું કારણ કે પર્યુષણનો દિવસ ચાલતા છે, પછી ગમે એ કારણે એને કે ઉપવાસનો દિવસ હતો. એની ઉંમર મોટી, મારી ઉંમર તો 17 વર્ષની ઉંમર, એટલે છોકરા જે લાગે હા તો જરા ઉઘરાણી માં કે આજ નહીં કહેવે, એક બધી પછી આવજે કે. એટલે મેં આગ્રહ રાખ્યો, નહીં ભાઈ મારે જરૂર છે પૈસા, તમે આપો, મારે બડ્યું થાય છે પૈસા, આટલા દિવસ પહેલા મારા આપેલો છે. તો એને એ નાના કરતો ગયો, હું પકડ કરતો ગયો, એ ખીજાઈ ગયા ભાઈ, ખબર નથી મેં આજે ઉપવાસ કર્યો છે, માથાકૂટ કરવો છે મારી સાથે આ જાતને, મેં ઉપવાસ કર્યો છે તને ખબર નથી. એને જો ગુસ્સો આવ્યો અને એને ભૂખનો દુઃખનો ગુસ્સો આવ્યો, પેટમાં ખાડો પડી ગયેલો, અને ક્રોધની પ્રકૃતિ હતી જરા હતા, એ આમ પ્રકૃતિના ક્રોધ હતા, એટલે અવારનવાર એ ગુસ્સે તો થાય જ, આપણે ઉઘરાણીએ જઈએ એટલે એવા ગુસ્સે થઈ ગયા, ખબર નથી પડતી તને કે મને આજે મારે જે ઉપવાસ છે ને તું મથાકૂટ કરીશ કે. મને તું સદો આપો, ઉઘરાણીને ઉપવાસને શું લેવા દેવા, અને ઉપવાસ કરવો તો ઘરે રહેવું જોઈએ માણસે, દુકાન ખોલીને બે અને હરખું ન પડે તો પછી ગુસ્સો આવે. હવે એમાંથી શું થયું, એને ઉપવાસ કરવાનો આગ્રહ હોય, ઉપવાસ તો કરવો જ જોઈએ, પછી પરિણામમાં ભલે કઈ ઠેકાણા ન રહીએ, આર્ત ધ્યાન થાય ને આકુરતા થાય ને બધું થાય તો કાંઈ માનો, ઉપવાસ તો કરવો જ જોઈએ. આ વ્યવહાર આગ્રહમાં આ પરિસ્થિતિ ઊભી થાય, કરવા જાય કંઈક ધર્મ અને બાંધે માથા કરવા, આ બધી પરિસ્થિતિ થાય. સિદ્ધિમો, સિદ્ધિમો એટલે હું તપ કરીશ તો મને કઈ રિદ્ધિ સિદ્ધિ નહીં પ્રાપ્તિ થશે, એવી અપેક્ષા રાખે. વધારે વ્રત તપ કરે તો એમાંથી કઈક રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થશે એવી અપેક્ષા રાખે, અને સામાન્ય કરતા હોય તો એમ ગણે કે આપણને પ્રતિકૂળતાઓ નહીં આવે. ધર્મ કરીએ છીએ માટે પ્રતિકૂળતાઓ આવતી હશે તો ઠેલાઈ જશે, અને એ પ્રતિકૂળતાઓ જે અનેક પ્રકારની જણાય કાં તો આવશે નહીં. આ પણ એને ક્રિયા માર્ગે ક્રિયા કરે એને અંદરમાં આવો લોભ ઉત્પન્ન થાય. પૂજા સત્કાર આદિ યોગ અને જે વ્રત નિયમ કરે એને લોકો માન આપે છે, અથવા 10 દિવસના ઉપવાસ કર્યા હોય તો પછી એને બધાને એને એની સાથે વ્યવહારી જાતનો કરે, ભાઈ તો તપસ્વી છે માણસ તો એને બધા હાર તુરા બહુમાન કરે, છાપામાં ફોટા આવે, બીજું ત્રીજું ઘણી ધમાલ થાય છે, એટલે પૂજાવાનું પણ મન થાય, ભાઈ આપણો આવી રીતે તો કાંઈ સમાજમાં બહુમાન થતું નથી, પણ જો 10 ઉપવાસ ખેંચી કાઢ્યા હોય તો ઉંમર નાની હોય તોય બધા મોટી ઉંમરવાળા માન આપે, આવા બધા અંદરમાં પરિણામ હોય છે, એ આત્માને નુકસાન કરનારા પરિણામ છે. અને 100 એ 99 બાય 99 આ પરિસ્થિતિ છે, એ તો પ્રત્યક્ષ જોવામાં આવે છે. અને દેહી ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષ, અને શરીરની જે ક્રિયા થાય એ મેં કરી એનું નામ આત્માની નિષ્ઠા, એવી શ્રદ્ધા થાય, એટલે વિપરીત શ્રદ્ધા થાય. કરે વ્રત, માને કે ચારિત્ર પાડ્યું, અણુવ્રત મહાવ્રત લ્યો ને, શ્રાવક હોય તો અણુવ્રત પાડે, દીક્ષા લઈને મહાવ્રત પાડે, અને શરીરની ક્રિયા આત્માએ કરી એવી જે નિષ્ઠા એટલે શ્રદ્ધા, એમાં ગ્રહિત મિથ્યાત્મનો દોષ મોટો ઉભો થાય. માને કે મેં ચારિત્ર પાડ્યું અને શ્રદ્ધામાં વિપરીતતા વધી ગઈ હોય, આવા મોટા દોષો ઉત્પન્ન થવાનો સંભવ રહ્યો છે. માટે જે ક્રિયા કરતા હોય એને આ વિષયમાં વિચાર કરીને પોતાની સમય અને શક્તિને સમ્યક સર્ધાન કરવા માટે યોજવી. સંભવ એટલે કોઈ એવા મંદ કસાઈ હોય ને એને અમુક દોષ ન ઉપજતા હોય. અજ્ઞાનપણે તો પૂરી સંભાવના છે, એક નહીં ને બીજો દોષ થવાનો. અજ્ઞાનપણે કોઈ આ રીતે ક્રિયા કરતા હોય ત્યારે પર્યાય બુદ્ધિ હોવાથી સંભવ છે કે આ કોઈને કોઈ આવા દોષ થવાના થવાના ન થવાના. થાય જ છે એમ એટલા માટે નથી લખ્યું કે કોઈ એવા મંદ કસાઈ હોય. સહેજે માણસના દીક્ષા લઈ લે એવા મંદ કસાઈ હોય, જેમ કે આ દ્રવ્યલિંગી સાધુ છે, તો એને આવા પાળતા હોય એનું સંતુષ્ટપણું રહેતું હોય કે હું આટલું કરું તો છું, આટલું કરું તો છું, એની ગણતરી થતી હોય, એને સંતોષ થતો હોય, એ પ્રકાર બને છે. તો આવા સ્થૂળ દોષ નો હોય એ સૂક્ષ્મ દોષ છે, પણ આવા દોષો થવાની સંભાવના છે એમ બહુ ભાગ. કોઈક મહાત્માને બાદ કરતા એટલે જે આ જન્મ જ્ઞાની હોય તીર્થંકર જેવા, જન્મથી જ્ઞાની એટલે પૂર્વભૌથી જ્ઞાન લઈને આવ્યા હોય, આગળના ભાવમાં જ્ઞાન થઈ ગયું, એ જ્ઞાન કન્ટિન્યુ રહ્યું અને મનુષ્ય ભાવમાં આવે એવા કોઈક મહાત્માઓને એટલે અપવાદ જેને કહીએ એમને બાદ કરતા. ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે. ભક્તિ માર્ગ એટલે શું? ભજન ગાવા એ નહીં, પદ ગાવા, ભક્તિ પદો ગાવા, ભજનો ગાવા, એ પ્રકારના ધાર્મિક ગીતો ગાવા એ ભક્તિ માર્ગનું સ્વરૂપ નથી. અત્યારે જેમ જ્ઞાન માર્ગ અને ક્રિયા માર્ગમાં જેમ ભૂલ થાય છે એમ અત્યારે ભક્તિ માર્ગમાં પણ ભૂલ થાય છે. એ ભક્તિ માર્ગને અહીંયા વાત કરવી નથી. જે વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો આશ્રય કર્યો છે એટલે કે દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષને ઓળખીને તેમના પ્રત્યે જેને યથાર્થ પ્રકારે બહુમાન આવ્યું છે એને ખરેખર ભક્તિ માર્ગનો આશ્રય કર્યો છે. કેમ કે એમની માનતા ને પોતાની લઘુતા એને સમજાય છે. એમણે શું કર્યું? આજ્ઞા આશ્રિત પણ ભક્તિમાન પણ હોય ત્યાં શું હોય કે આજ્ઞા આશ્રિત પણ પહેલા આવે. દેવ મોટા પુરુષ છે, સત્પુરુષ છે, શાસ્ત્ર છે, જે આજ્ઞા કરે છે એ પ્રમાણે મારે ચાલવું છે, મારી રીતે ચાલવું, આજ્ઞા આશ્રિત પણ અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીન પણ. સદગુરુને શું વિશેષણ લગાડ્યું? પરમ પુરુષ. પરમ પુરુષ એટલે શું? કે પોતાને આત્મકલ્યાણમાં જે આત્મા પુરુષ નામ જે આત્મા સીધા કલ્યાણ કરે છે એ પરમ પુરુષ છે. એવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીન પણ ટોટલી સરેન્ડર છે. સરવાર પણ બુદ્ધિ આવી જાય કે મારું આત્મકલ્યાણ થાય એથી કઈ ચીજ અધિક છે કે જેનું સમર્પણ હું ન કરું એવી વાત હોય, એવી કઈ ચીજ છે? એવું કઈ છે નહીં જગતમાં કોઈ એને એ ઉપકાર નો પ્રત્યુપકાર થઈ શકે એવું બની શકતું નથી. એટલે સરવાર પણ સ્વાધીન પણ કરતા શું છે કે એને પોતા પણ ઉપર મુકાય છે, મારું કઈ નથી, આ બધું તમારું, મારું કઈ નથી એટલે આ બધું પણ મારે એવું મારે પણ કરવું હોય તો હું શું કરવા આ ઠેકાણે હોઉં? હું તો મારા પણ તમને છોડાવું તો મારે કરવાનો તો પ્રશ્ન નથી રહેતો. તો કે હવે હું છું, નથી મારે જોતું, નથી તમારે જોતું, કરવું શું આનું? તો કે વિતરાગ માર્ગ નો ઉદ્યોગ થાય એમાં એને લગાડી દે કે જેથી જગતના અનેક જીવોને કલ્યાણ થવાનું નિમિત્ત પ્રાપ્ત થાય. મારું નહીં તમારું નહીં એમ સરવાર પણ એને ભક્તિ માર્ગ કહેવામાં આવે છે. એવા સદગુરુ ને વિશે સરવાર પણ સ્વાધીન પણ શિરસા વંદ દીઠું છે એવું સરવાર પણ પરાણે ને પરમ ભક્તિ થી માથે ચડાવેલી વાત છે. શિરસાવંદ એટલે શિરસા એટલે માથે થી ત્રીજી વિભક્તિ છે શિરસા. માથા વડે મસ્તક વડે વંદન કરવું તેને શિરસાવંદી કહે છે. એ આજ્ઞાશ્રિત પણ કેવું દીઠું છે એને શિરસાવંદ દીઠું છે. આજ્ઞા પણ એટલા બહુમાનથી ઉપાડે છે. પરાણે પરાણે ખેંચી તાણીને કરવું પડે તો આપ કયો છો એટલે હવે બીજો ઉપાય નથી એમ નથી. એ ભક્તિનું સ્વરૂપ નથી. એટલે એ પ્રકારે બહુમાનથી જે આજ્ઞાશ્રિત આજ્ઞાશ્રિત હોય છે તે એવું જોયું છે, એવું વિચાર્યું છે, એવો નિશ્ચય કર્યો છે અને એમ જ વર્ત્યા છે અને એમ જ વર્ત્યા છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો એટલે કે એવા દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ મળવા જોઈએ તો ભક્તિ કરો ને, મળે નહીં તો ભક્તિ કોને કરવાની એમ કે છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ. એટલે મનુષ્ય પણ તો અનંત વાર મળ્યું છે પણ જેની ભક્તિ કરવા યોગ્ય છે એવાનો યોગ થયો નથી. નહીં તો યોગ ન મળે તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ મનુષ્ય ભાવ કેવો છે? રત્ન ચિંતામણી જેવો જેનો એક સમય છે એથી પણ અધિક છે કિંમત તો ખરેખર. કેમ કે આયુષ્ય પૂરું થવાનું હોય પછી એક સમય રત્ન ચિંતામણી દેતા પણ મળતો નથી. અરે અરે મારે બોલવાનું રહી ગયું, કહેવાનું રહી ગયું કે સ્મરણ કરવાનું રહી ગયું કે ભાવ કરવાનું રહી ગયું તો રહી ગયું તો રહી ગયું. એક સમય મળે નહીં. ચિંતામણી રત્ન દેતા પણ એક સમય આયુષ્ય નો મનુષ્ય આયુષ્ય નો ન મળે એવો આ મનુષ્ય દેહ જો યથાર્થ પ્રકારે જ્ઞાન માર્ગે ક્રિયા માર્ગે કે ભક્તિ માર્ગે ન પ્રવર્તે તો એ પરિભ્રમણનો હેતુ થાય. પરિભ્રમણ મટવાનો નહીં, પરિભ્રમણ વધવાનો હેતુ થાય. કેમ? ઉલટો થાય. વેપાર કરવા ગયો લાભનો, દુકાન માંડી લાભ વેપાર નફો મેળવવા, વેપાર કરતા ગયું નુકસાન. આમ એટલે આ પત્રની અંદર કૃપાળુ દેવે લાલ બત્તી મૂકી છે. જ્ઞાન માર્ગે ચાલનાર નહીં, ક્રિયા માર્ગે ચાલનાર નહીં, બંને ઉપર વિશેષ માર્ગ મૂકો છે. ભક્તિ માર્ગનો એમણે પોતે આદર કર્યો છે. કેમ કે મોટો ફાયદો એ છે ભક્તિ માર્ગે ચાલનારનો કે જેની ભક્તિ કરે છે એની મહાનતા પાછળ પોતાના અહંકાર અને અભિમાન એને ઉત્પન્ન થતા નથી. નહીતર જ્ઞાન પ્રાપ્તિ થયા પહેલા અહંકાર ઉત્પન્ન થવો એ સહજ માત્રમાં સ્વાભાવિકપણે થઈ જાય છે, વાર લાગતી નથી. એનાથી બચે કોણ? ભક્તિ માર્ગવાળો બચે. માટે વિચારવાન જીવોએ, જેને વિવેક પ્રાપ્ત થયો છે એવા જીવોએ ભક્તિ માર્ગનો આશ્રય કર્યો છે. એ 693 પુત્ર થયો. એમ છે કે જે દિગંબરી દીક્ષા લીએ છે એને દ્રવિલિંગી કયા છે? બીજા કોઈ સાધુને સાધુના વેશમાં તો દ્રવિલિંગી પણ નથી, કેમ કે એમણે સર્વસંગ પરિત્યાગ કરેલો, બધું છોડ્યું છે, કાંઈ નથી રહી, પરિગ્રહમાં કોઈ ચીજ નથી, સંપૂર્ણ નિષ્પરિગ્રહ છે. એવા જે દ્રવિલિંગી હોય છે એ ક્રિયા તો બહુ જ કાળજીથી યત્નથી ચોખ્ખે ચોખ્ખી પાડે અને એની બધી શક્તિ એમાં વપરાય ચોખ્ખી ક્રિયા પાડવામાં. દ્રવદ્રષ્ટિ નહીં થઈ હોવાથી એ જે ક્રિયા કરે છે એનો સંતોષ સ્થૂળ અહંકાર ન કરે. જેમ કે કોઈ ઉપસર્ગ કરે છે, સાધુને ઉપર કોઈ ઉપસર્ગ કરે ને કે પરીક્ષા પડે તો એવી રીતે સમાધાન કરે, વર્તમાન પર્યાય આશ્રિત દ્રવ્ય આશ્રિત ન કરી શકાય કે હું જૈન સાધુ છું. કોઈ ગમે તેવો ઉપસર્ગ કરે તો જૈન સાધુએ એને ક્ષમા આપવી એ જ એનો ધર્મ છે. શું ધર્મ છે? સમાપ્ત એનો ધર્મ. અનિયમતમાં એવા લોકો થયા હતા, ઈસુ ખ્રિસ્ત થયા ને, કે તમે કોઈ એને લાફો માર્યો તો કઈ બીજો ગાલ ખાલી છે, એક બાજુ તે લાફો માર્યો બીજી બાજુ મારી દે ભાઈ, મને તારા પ્રત્યે પ્રેમ છે એમાં નહીં ફેરફાર થાય એમ. કે એ લોકો એવી રીતે વાત્સલ્યને પ્રેમ ઉપર બહુ છે, આખા એમના જે શાસ્ત્ર છે ક્રિશ્ચિયનનો જે શાસ્ત્ર છે બાઇબલ એમાં એમ ઘણી વાત છે, મોટા ભાગની બધી એવી જ વાત. માણસે માણસ પ્રત્યે ખૂબ અનહદ પ્રેમ રાખવો જોઈએ, ભલે કોઈ આપણું ગુરુ કરતું હોય તો પણ એના પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. ઘણી એવી વાતો છે. એમ હું જૈન સાધુ છું માટે મારે ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્ષમા રાખવી એ મારો ધર્મ છે. એવી રીતે સમાધાન લે. અને જે કષાયની તીવ્રતા ન થાય ને મંદતા રહે એથી સંતુષ્ટ થાય. શું થાય? ઊંડે ઊંડે પણ જાણે જાણે સંતુષ્ટ થઈ જાય. હું આવું પાળું છું ને, આવું હું પાળું છું ને, એ જાતનો સંતોષ એને પકડાય. આટલા વર્ષ મેં દીક્ષા પાડી ચોખ્ખે ચોખ્ખો. મનોબળ શું? મનોબળ હા, ઉત્સર્ગ પરિસર સહન કરે, મનોબળ વગર કેવી રીતે સહન કરે? પંચ મહાવ્રત સમિતિ ગુપ્તી પાળે, આહાર મળે ન મળે, ઉપવાસ પડે, છતાં એનો કશાય તીવ્ર ન થાય, મનોબળ બહુ હોય. યથાર્થ માર્ગ માર્ગ અને માર્ગ દિશા ન સૂજે અને મનોબળ હોય તો એને ભ્રાંતિ થવાના ચાન્સ ઘણા છે. કેમ કે એને એમ થાય કે મારું આત્મબળ છે, શું થાય, મારું આત્મબળ છે, મને કઈ વાંધો નથી આવતો, મને રોગ થાય તો હું જરાય ગણકારું નહીં, ભલે ગમે એટલી પીડા થાય, ન કરું દવાઈ કે ન જ કરું, મારા પરિણામ બગડે નહીં. માને આત્મબળ, એથી કઈ આત્માનો પ્રાપ્તિ ન થાય, એટલે મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ ન થાય. અહીંયા ભૂલવાનો ચાન્સ ઘણો છે. જેમ શાસ્ત્ર વાંચીને યથાર્થ ધારણા કરે એને જ્ઞાન થયાનો ભ્રમ થાય, એ મનોબળ વાળા અનેક પ્રકારની પ્રતિકૂળતામાં પરિણામમાં તીવ્ર કસાય ન કરે ત્યારે એને પણ ભ્રાંતિ થતા વાતમાં લાગે. અને આવી રીતે જીવ અનંત વાર ભૂલ્યો છે, શાસ્ત્ર વાંચીને અને ક્રિયા કરીને, કસાયની મનતા રાખીને અને જ્ઞાનનો ઉઘાડ કરીને અનંત વાર ભૂલ્યો છે. એક બે વાર ભૂલ્યો નથી અને એને ખબર જ ન પડે કે હું ભૂલ કરું છું, કેમ કે શાસ્ત્રમાં તો એને શાસ્ત્ર પ્રમાણે વિચારોને માન્યતાને અભિપ્રાય દેખાય અને ક્રિયા કરતો હોય તો ચોખ્ખી વાત છે ને, આટલું થાય છે તો મારો કશાય તીવ્ર થતો નથી, મારો પ્રયોગ કેટલો સરસ ચાલે છે, મારો પ્રયોગ કેટલો સરસ, હા, પ્રયોગ માની લી, પ્રયોગની ભૂમિકા એ પહોંચવાનું હોય. એ તો જે ક્રમ મુમુક્ષુતાનો ક્રમ છે જ શરૂ ન થયો, એવી વાત છે. એટલે પિન પોઈન્ટ વાત એ છે કે પહેલેથી જ યથાર્થતામાં આવવું અને નાની ના આશ્રય વિના શક્ય નથી, કેમ કે ક્યાં અયથાર્થતા થાય ને પોતાને ન ખબર પડે કરે શું. સત્સંગ પ્રત્યક્ષ યોગ વિના આવા બધા પ્રકારોમાંથી બહાર નીકળી અને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો, સમીર દર્શન જ્ઞાન ચારિત્ર અનંતકાળ ગયો છે, જે ધર્મના ક્ષેત્રમાં કરવાનું કાંઈ બાકી નથી રાખ્યું. એમ નિયમ સંયમ આપ કયો, પુણ્ય ત્યાગ વિરાગ અથાગ લ્યો, સમ શાસ્ત્ર કે ન એ ધારી, એ સાધન વાર અનંત કયો, તદપી કછુ હાથ. આટલું બધું કર્યા છતાં કાંઈ નો ધર્મનો એક અંશ નથી પ્રગટ થયો, કેમ કે બિન સદગુરુ કોઈ એને ભેદ લહે. આનું જે રહસ્ય છે એ જ્ઞાની સદગુરુ વિના કોઈ સમજી શકે, સમજાવી શકે એવી વાત છે. બાકી તારો આત્મા તો તારી પાસે છે, મુખ આગળ હે કહે વાત કહે છે, મોઢાગળ શું વાત કરવી તને, પણ બિન સદગુરુ કોઈ એને ભેદ લહે એ વાત એમણે નિયમ નિયમ સંયમના પદમાં કરી છે. એ જ બધી વાત છે કે આપણા જીવે આપણા આત્માએ આ બધું અનંતવાર કરી ચૂક્યા છતાં ભૂલ ખાધી છે અને એ ભૂલ અધૂરી ભૂલ નથી પણ પૂરેપૂરી ભૂલ છે, જેથી પરિભ્રમણ મટ્યું નથી. મનુષ્ય દેહ પણ અનંતવાર મળ્યો છે પણ પરિભ્રમણ મટ્યું નથી, એના ઉપર આ 692મા પત્ર એમણે એના ઉપર જ લખેલો છે. શું આમ તો સ્વલક્ષી જ્ઞાન નથી થયું અને સાચું જ્ઞાન પણ પરલક્ષી કર્યું છે, મૂળમાં જ્ઞાનનો દોષ છે. કેમ કે શ્રદ્ધાનો દોષ તો છે જ, પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થાય છે, સવળી કે અવળી શ્રદ્ધા છે એ રિઝલ્ટેડ પોઝિશન છે, ઓરિયન્ટેડ પોઝિશન છે જ્ઞાનની. શું એટલે સમજણમાં વિપર્યાસ રહી ગયો એને શ્રદ્ધા સવળી ન થાય. સાધન તો જ્ઞાન જ છે, શ્રદ્ધાનો દોષ રહી જાય છે ને એ મુખ્ય દોષ છે, પણ એનું કારણ ઉલટું જ્ઞાન છે, અયથાર્થ જ્ઞાન છે. હા, સ્વલક્ષી પોતાની મેળે ન થતું હોય તો શું કરવું, એનો રસ્તો એમણે બતાવ્યો 692. કે દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં, અને એ મનુષ્ય દેહ ધર્મ સાધન અનંત વાર અનંત પ્રકારના કર્યા છતાં, લઈ લેવું, કઈ પણ સફળપણું થયું નહીં, સફળપણું સફળ થયું જ નથી. અત્યારે અહીંયા જે પરિભ્રમણમાં ઊભો છે એ બતાવે છે કે ભૂતકાળમાં જે કરેલું એમાં કાંઈ સફળપણું થયું જ નહીં. પણ હવે એમ કે છે આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે સફળતા છે, કૃત અર્થ, અર્થ એટલે પ્રયોજન, પ્રયોજન કરાયું સફળપણે કરાયું એને કૃતાર્થપણું કહે છે. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જ્ઞાનીને ઓળખ્યા અને જ્ઞાનીનો આશ્રય કર્યો તો આ મનુષ્ય દેહ સફળ છે એમ કે છે. એટલો વિવેક આવો, બહુ વિચિત્ર વાત એ છે, મોટી વિચિત્ર વાત એ છે કે આમાં કઈ લાંબી સમજણની જરૂર નથી, ફક્ત પોતાના પ્રયોજનનો સવાલ છે અને એ પ્રયોજન આ રીતે સિવાય બીજી રીતે થવાનું નથી એમ ખબર પડે, પછી શું કરવા બીજી માથા કૂટ માં જાય. છતાંય હજારે 999 અને લાખે 99,999 આ ભૂલ કરે છે. એક તો અપવાદ માટે રાખીએ છીએ, બીજી જ રીતે કરવા માંગે છે. કોઈ દિવસ નહીં થાય, કેમ કે પહેલું સંકેત જ ત્યાંથી શરૂ થાય છે, ઓળખાણથી, સત્પુરુષની ઓળખાણથી જ પહેલું સંકેત શરૂ થાય છે. એ પેલા સંકેતની કોઈ લાઈન છે જ નહીં. જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાન પુરુષને ઓળખા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જ્ઞાની તો મહાભાગ્ય કહેવાય ને, નિર્વાણ પદને પ્રાપ્ત કરનારા છે એટલે મહાભાગ્ય કહેવાય ને, અને આશ્રય કર્યો એને પણ મહાભાગ્ય છે. એટલે એ વાત પ્રેશર સમજાય. મેરે ગાયું કે નહીં, હવે તો હું બડ ભાગી રહે. મોહન પ્યારા કહ્યું છે કે નથી, એને પોતાને જ ખબર પડે કે મારું ભાગ્ય મોટું છે. શું મારું ભાગ્ય મોટું છે, હવે મને વાંધો. એ સેફગાર્ડ થઈ જાય છે એની ખબર એને પોતાને પડે છે, નથી પડતો હે, ભણકાર વાગે ચોક્કસ વાગે. કે જે પુરુષના આશરે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ, મુમુક્ષુની ભૂમિકામાં મિથ્યા આગ્રહ બધા મંદ પડી જાય. મિસકોન્સેપ્ટ જેટલા છે, જેટલા વિપર્યાસો છે, અભિપ્રાયના વિપર્યાસો છે, એ બધા મંદ પડવા માંડે ભૂમિકા અનુસાર. મંદતા થઈ તે પુરુષના આશરે આ દેહ છૂટે એ જ સાર્થક છે, ભલે સમય દર્શન થાય. પેલું સમકી થઈ ગયું ને, બીજું થઈ જશે ને ત્રીજું પણ થઈ જશે. એટલે એટલું થાય ને પરમાર્થ સમ્યક દર્શન થાય ને તો મોક્ષનો રજીસ્ટર થઈ ગયો, રિઝર્વ થઈ ગયો. એ તો રિઝર્વેશન કરાવે છે કે નહીં પ્લેન ટ્રેનમાં પ્લેનમાં, એમ એને સિદ્ધાલયનું રિઝર્વેશન થઈ ગયું સમ્યક દર્શન છે. પણ એ તો બહુ અપૂર્વ પુરુષાર્થના પરાક્રમનું કામ છે. તો કે એ પહેલા શું? તો કે જે મનુષ્ય દેહ એને સત્પુરુષનો આશ્રય કર્યો અને ભલે દેહ છૂટી જાય એ સફળ છે, જા એટલો રિસ્પોન્સ આપ્યો છે. દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ મરણ આદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ મરણ આદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. આ સિવાય પરિભ્રમણનો નાશ કરવાનો બીજો કોઈ સંભવિત ઉપાય નથી. બહુ ચોખ્ખી વાત લખી છે. ફરીથી, જન્મ મરણ આદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, એટલે જેને જન્મ મરણનો નાશ કરી નાખ્યો છે એ આત્મજ્ઞાનથી, તે પુરુષનો આશ્રય જ એટલે એમની આજ્ઞામાં રહેવાથી જ, એમના કયા પ્રમાણે અમલીકરણ કરવાથી જ, આજ્ઞામાં એકતાન થવાથી જ. લ્યો ઠીક છે, જોકે સુલભ નથી, પણ એ સિવાય બીજો ઉપાય પણ નથી. જીવને જન્મ મરણ આદિનો નાશ કરી શકે, થઈ શકે, એ એક જ યથાસંભવ ઉપાય છે. એ સિવાય બીજો કોઈ સંભવિત ઉપાય જોવામાં આવતો નથી. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થશે, એ તો પૂર્વકર્મ અનુસાર બધા સંયોગ વિયોગ થવાના. તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે અને આયુષ્ય પૂરું થશે. આયુષ્ય પૂર્વકર્મો ભોગવીને, આ ભવના પૂર્વકર્મો ભોગવીને આયુષ્ય પૂરું થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે, એ શરીરનો વિયોગ નિશ્ચય છે. અને શરીરનો વિયોગ છે એટલે બધાનો વિયોગ નિશ્ચયથી ચોક્કસ છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કેમ કે સંસ્કાર લઈ ગયો કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વરૂપમાં સ્થિતિ કરે અને જન્મ મરણનો નાશ કરે. આ મુખ્ય વાત એમણે કરી છે. પછી તો સૂચના કરી છે કે તમે તથા શ્રીમુનિ પ્રસંગોપાત કુશાદાસ પ્રત્યે જવાનો રાખશો, બ્રહ્મચર્ય અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. એ પેલા કુશાદાસ પ્રત્યેની વાત છે. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો, ભાવના પાવે છે મુનિ દશાની. પછી આત્મભાવના લખી છે. હું દેહાદી સ્વરૂપ નથી, હું દેહાદી દેહાદી આદિમાં રાગાદી બધા લઈ લેવાય, અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું એકલો આત્મા છું. બેટલો નથી ક્યાં, એકલો આત્મા છું એમ આત્મભાવના કરતા રાગ દ્વેષ નો ક્ષય થાય અને વિતરાગ થાય, મોક્ષ પામે, એ આત્મભાવનાનો છેલ્લે ઉલ્લેખ કર્યો છે પત્રમાં.